एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 121 श्रीमद् भगवद गीता। गीता हिंदू धर्मनो प्राचीन ग्रंथ गणायो छे, पण आ ग्रंथ सांप्रदायिकताने वटावी गयो छे। धर्मनो विचार करवामां आवे के जीवनना पाक तरीके धर्मनो विचार करवामां आवे ત્યારે જગતના ધર્મોમાં ગીતાનો કોઈ જોટો નથી। આથી એ જીવનવિદ્યાનો ગ્રંથ પણ કહેવાયો છે। કિશોરલાલ મચરૂવાલાએ એ મુજબનું કહ્યું છે કે ગીતા જીવનવિદ્યાનો ગ્રંથ હોવાથી અને જીવન ગૂઢ હોવાથી ગીતાનો ગ્રંથ પણ ગૂઢ રહ્યો છે। આ કારણે ગીતાના અનેક ભાષામાં અનુવાદ થયા છે, એના પર અનેકાનેક ભાષ્યો રચાયા છે, અનેક આચાર્યોએ એના પર ટીકા લખી છે અને એમાંથી પોતાના મનગમતા અર્થ તારવ્યા છે। શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબક્કાચાર્ય, વલ્ભાચાર્ય અને બીજા અનેકોને આ ગ્રંથ પોતાના વિચાર સાથે મેળમાં બેસતો લાગ્યો છે। એમને એમના સંપ્રદાયો માટે એમાંથી સમર્થન મળ્યું છે। આમ ગીતાના ગ્રંથને વારંવાર પોતાનો વિચાર ટાંગવા ખીંટી બનાવવામાં આવ્યો છે। ગીતાનું મહાત્મ્ય મોટે ભાગે ગીતાશાસ્ત્ર, ગીતા જ્ઞાન, ગીતા વિચાર, ગીતાર્થ સાથે જોડવામાં આવ્યું છે। ગીતા પાઠમાં પણ એનું અર્થશ્રવણ જ આગળ ધરાયું છે અને બતાવાયું છે કે ગીતા સારી રીતે ગાવામાં આવે તો અન્ય શાસ્ત્રોની શી જરૂર છે। પણ ગીતાને દિવ્ય ગાન, ડિવાઇન સોંગ કહ્યા પછી પણ એનો દિવ્ય સાથે વધુ નાતો રહ્યો છે, એના ગાનનો ઓછો મહિમા છે। ગીતાના અર્થશ્રવણ સાથે ગીતાના નાદશ્રવણનો મહિમા પણ ઓછો નથી। ગીતામાં જીવનની વાત છે તો ગીતાનું પોતાનું પણ ધબકતું જીવન છે। એમાં જે કહેવાનું છે એ જોવા સાથે એમાં જે કહેવાની રીત છે તે પણ જોવા જેવી છે। ગીતાના કુલ 18 અધ્યાય છે અને પ્રચલિત પાઠ મુજબ એમાં 300 શ્લોક છે। આ દરેક શ્લોક ચુસ્ત છે, એમાં એક એક શબ્દ બીજા શબ્દો સાથે તોળાઈને મુકાયેલો છે, તેથી એમાંથી એક સંગીત ઊભું થાય છે। એના વાક્યો અન્ય કેટલાક વાક્યો સાથે ખભે ખભા મેળવે છે। એમાં વાત તો તત્વની કરાયેલી છે પણ આ શબ્દના ઉત્તમ સત્વ સાથે પ્રગટ થયેલી છે। સંસ્કૃત ભાષાની મધુરતા અને સુંદરતાનું એમાં અનોખું મિશ્રણ છે, સાથે સાથે એમાં કિશોરલાલ મચરૂવાલા કહે છે તેવી કાવ્ય ચતુરાઈ છે। એમાં કવિનું મંડન છે, એમાં કવિની સજાવટ છે। ગીતા સ્વતંત્ર હોવા છતાં સ્વતંત્ર ગ્રંથ નથી। મહાભારત જેવા મહાકાવ્યનો એ એક ભાગ છે। મહાભારતના ભીષ્મ પર્વના 43મા ભાગમાં ગીતા ગોઠવાયેલી છે, એટલે કે ગીતાના કર્તા મહાભારતના કર્તા મહર્ષિ વ્યાસ છે। વાલ્મીકિ દ્વારા રામાયણ રામના જન્મ પહેલાં રચાયું છે, તેમ મહર્ષિ વ્યાસે પણ શ્રી કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, પાંડવો, કૌરવો વગેરેના જન્મ પહેલાં મહાભારત રચ્યું છે એવું મનાય છે। ગીતાને આ રીતે મહાભારતના ભાગ રૂપે જોઈએ તો કહેવાય કે મહર્ષિ વ્યાસે ભવિષ્ય દર્શન કરેલું, પછી સંજયે ધૃતરાષ્ટ્રને દૂરદર્શન દ્વારા યુદ્ધ વર્ણન કરેલું, ધૃતરાષ્ટ્રે દૂરદર્શન દ્વારા તત્કાલ દર્શન કરેલું અને પછી ગીતાને વાંચતા વાચક ધૃતરાષ્ટ્રને સંજયે કરાવેલા તત્કાલ દર્શન દ્વારા પોતાનું દર્શન કરે છે। દર્શનની ભીતર દર્શન અને એની ભીતર દર્શનની આ કાવ્ય સજાવટ આનંદ આપે છે। ગીતાની ખાસ કાવ્ય સજાવટ જોવી હોય તો એના બે અધ્યાય બરાબર ધ્યાનથી જોવા જોઈએ। અર્જુન વિષાદયોગનો પહેલો અધ્યાય અને વિશ્વરૂપ દર્શન યોગનો 11મો અધ્યાય। આખી ગીતામાં ધૃતરાષ્ટ્રનો એક જ શ્લોક છે અને તે પહેલા અધ્યાયના પ્રારંભમાં આવે છે। એ એક શ્લોકના પ્રશ્નમાંથી આખી ગીતા સંજયના દૂરદર્શન દ્વારા વિસ્તરી છે। સંજયના દૂરદર્શન દ્વારા કહેવાતી વાત અને કૃષ્ણ અર્જુનના સંવાદ દ્વારા રજૂ થતી વાત રસ જાળવી રાખે છે. પહેલા અધ્યાયની નાટ્યાત્મક સ્થિતિ જોવા જેવી છે. યુદ્ધની કલ્પના અને યુદ્ધ સામે હોય એ બે જુદી ઘટના છે. અર્જુન સામે યુદ્ધ અને તે પોતાના સ્વજનો સામે યુદ્ધ આવતા જે યુદ્ધ ન કરવાની ઈચ્છા પર પહોંચે છે એ વાતને ગીતાકારે અસરકારક રીતે ઉપસાવી છે. એના ઉપર જ ગીતાના કર્મ સિદ્ધાંતનો અને જીવન સિદ્ધાંતનો આધાર છે. અહીં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે અને સંજય જે યુદ્ધનું વર્ણન કરે એમાં બની ગયેલી વસ્તુનો અહેવાલ રિલે નથી, પણ બનતી વસ્તુનો આંખે દેખ્યો હાલ લાઈવ ટેલિકાસ્ટિંગ છે. જેવો દુર્યોધન દ્રોણને સૈન્યનો પરિચય કરાવે છે કે ભીષ્મ સિંહનાદ કરી શંખ ફૂંકે છે અને સાથે વાતાવરણમાં ભેરી ઢોલ શંખ બાજી ઉઠે છે, આ ઘોર નિનાદ વચ્ચે અર્જુન કૃષ્ણને કહે છે, કૃષ્ણ મારા રથને બે સૈન્ય વચ્ચોવચ્ચ ખડો કરો. આ દ્રશ્ય મહત્વનું બને છે. બે બાજુ પોતાના જ સ્વજનોને જોતા અર્જુન પર જે અસર થાય છે તે આ દ્રશ્ય વગર ન થઈ હોત. ગીતામાં અર્જુન સ્વજનોને જુએ છે એ ઘટનાને જે 2:26 અને 27 શ્લોકોમાં રજૂ કરી છે તે શ્લોકોમાં સમાસોને કારણે શબ્દોને એટલા નજીક લાવવામાં આવ્યા છે કે ખીચોખીચ સ્વજનોનો જાણે અનુભવ થાય. અર્જુન પરની અસરને અર્જુન પોતે જ અદ્ભુત રીતે વર્ણવે છે. મારા ગાત્રો ઢીલા થાય છે, મારું મોં સુકાય છે, શરીર કંપે છે, વાળ ઊભા થઈ જાય છે, હાથથી ગાંડિયું ધનુષ છૂટી જાય છે, ત્વચા બળે છે, ઊભા રહેવાની શક્તિ રહી નથી, મન ભમે છે. આમ સ્વજન હત્યામાં અર્જુનને યુદ્ધનો સાર દેખાતો નથી. આ ક્ષણે ગીતાકારે અર્જુનની મનની ગતિને શબ્દોમાં પકડી છે. કહે છે, કૃષ્ણ ન ઈચ્છું વિજય, ન રાજ્ય કે વૈભવ, અને ઉમેરે છે, ગોવિંદ શું કરું એ રાજ્યને અને શું કરું એ ભોગ જીવિતને. અહીં સામસામા મુકાયેલા વાક્યોની ગતિ જુઓ. કુલક્ષયના દોષને બતાવીને પાંડવો અને કૌરવો વચ્ચેનો તફાવત પણ આવા જ સામસામા સમાંતર વાક્યોથી અર્જુને અસરકારક રીતે ઊભો કર્યો છે. અર્જુન છેવટે ધનુષ બાણ છોડીને રથના પાછલા ભાગમાં બેસી પડે છે. એ વખતે ગીતાકારે શોક સંવિગ્ન માનસ એવા એક શબ્દગુચ્છથી અર્જુનનું સચોટ ચિત્ર દોર્યું છે.